તારીખ 4/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
110 આત્મા પર્યાય જ સૃષ્ટિ નહીં આલિંગિત એવું શુભ દ્રવ્ય છે. પર્યાય વિનાને પર્યાયની સાથે નહીં સંબંધ રાખતું, પર્યાયની કોઈ અપેક્ષા જેને લાગુ પડતી નથી એવું શુભ દ્રવ્ય છે. કોઈ એમ પણ તર્ક કરે છે કે દ્રવ્યમાંથી જો પર્યાયને બાદ કરશો તો દ્રવ્ય ખંડિત થઈ જશે. અખંડ એવા દ્રવ્યને ખંડિત પણ છે. પર્યાયને દ્રવ્યમાંથી બાદ કરવી નહીં. પર્યાયમાં તો અશુદ્ધિ પણ છે. વિવિધ સમયના અશુભંશવાળી પર્યાયને ભેળવતા અખંડિત પણ થાય અને નંતર દ્રવ્ય ખંડિત થાય એ ન્યાયસંગત નથી. મલિન પર્યાય તીવ્ર મલિનતા હોય, ઘણી મલિનતા હોય, એ એકદમ દૂષિત પર્યાય એ ભરે તો દ્રવ્ય ખંડિત અને નંતર દ્રવ્ય ખંડિત એવું થશે. અને અહીંયા તો દ્રવ્ય એટલે દ્રવ્ય સામાન્ય વાત છે. આત્માનો જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ મૂળ શુદ્ધ ધાતુ, એ તો એક સમયની પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. એને પણ દ્રવ્ય સ્વભાવને દ્રવ્ય કહેવામાં આવે છે. એ જે વાત કરે છે એ પ્રમાણના દ્રવ્યની વાત કરે છે. અને અહીંયા દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને દ્રવ્ય કહેવામાં આવે છે. શબ્દ દ્રવ્ય જ છે, એના પ્રકરણ અનુસાર બે અર્થ થાય છે. દ્રવ્યના પ્રમાણના વિષયના પદાર્થને પણ દ્રવ્ય કહેવામાં આવે છે અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ પ્રમાણની અપેક્ષા એ તો એક અંશ છે અને પ્રમાણનો વિષય તે અંશી છે, એનો આ અંશ તો છે. શ્રદ્ધાનો વિષય અથવા અંદરમાં આલંબનનો વિષય એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ બતાવવા માટે એમ કહ્યું. એનો હેતુ એટલો જ છે. એક સમયની જ્ઞાનની પર્યાયથી નિરપેક્ષ છે અથવા એક સમયની પર્યાય વિશેષથી ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ નિરપેક્ષ છે એમ બતાવવાનો આશય કેટલો, પ્રયોજન કેટલું એમ વિચારવામાં આવે તો એ પ્રયોજન એટલું છે કે આશ્રયનો વિષય આટલો જ છે, શ્રદ્ધાનો વિષય આટલો જ છે. જેના આશ્રય પર્યાય શુદ્ધિ થાય, જેના આશ્રય સંસારની નિવૃત્તિ થાય અને આત્માનુભૂતિની પ્રાપ્તિ ઉપલબ્ધિ થાય એવો આશ્રયભૂત વિષય છે, જેનો આશ્રય કરવા યોગ્ય વિષય છે એ આત્મ ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે કે જે પર્યાય વિશેષથી આલિંગિત નથી. એ પ્રશ્ન એવો પણ થવા યોગ્ય છે.
જયારે શુદ્ધ પર્યાય હોય છે એટલે કે આત્માના એકાગ્રતાની પર્યાય હોય છે ત્યારે તો એ પર્યાય આત્માની સાથે અભેદ થાય છે, એ પર્યાય આત્મામાં લીન થાય છે એમ કહેવાય છે ને. એ આ પર્યાય આત્મામાં ડૂબી જાય છે અથવા અસંખ્ય પ્રદેશમાં એ પર્યાય વ્યાપી જાય છે. જો પ્રત્યેક પર્યાય અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલી જાય છે. શુદ્ધ હો કે શુદ્ધ હો, પણ ત્યાં તો વ્યાપી વ્યાપક ભાવનો અનુભવ થાય છે એમ કહેવાય છે. જ્યારે ભાવે અભેદતા થાય છે કે હું ત્રિકાળ શુદ્ધ સદ્રશ સ્વરૂપ છું, વિવેક રૂપ સદ્રશ સ્વરૂપ છું, ત્યારે તો હું મારામાં વ્યાપક છું એવો વ્યાપકપણાનો અભેદ અનુભવ થાય છે. અને એ અનુભવ પ્રદેશે પ્રદેશેથી થાય છે. કે એ પર્યાય તો નિરપેક્ષ દ્રવ્ય કેવી રીતે હોય એવો પ્રશ્ન થાય. એનાથી પણ ત્રિકાળી દ્રવ્ય છે એ નિરપેક્ષ છે. એ વ્યાપક ભાવે થતી રહેતી પરિણતી એ જે પર્યાય, એનાથી પણ ત્રિકાળી દ્રવ્ય નિરપેક્ષ છે. જો બંનેની અભેદતા થાય એ ન્યાય લીધો છે 324 કે જો શુદ્ધ પર્યાય પણ અભેદ થાય આત્માથી, સર્વથા અભેદ થાય, તો શુદ્ધ પર્યાય પણ ક્ષણિક હોવાથી, ધ્યાન પણ વિનશ્વર હોવાથી, એમ લીધું છે, ધ્યાન પણ વિનશ્વર હોવાથી ધ્યેય પણ વિનશ્વર થઈ જશે, એનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થશે. એ ન્યાય પછી સિદ્ધ સમજી શકાય એવો. એટલે એનો અર્થ એ થાય છે કે ભલે એવી અભેદતા, લીનતા, એકાગ્રતા, રમણતા, વ્યાપકતા એ વગેરે શબ્દો પર્યાય દ્રવ્યના ભાવે થઈ છે, એવું દ્રવ્ય જે ભાવે દ્રવ્ય છે, જે સ્વભાવ ભાવે દ્રવ્ય છે, તદાકાર રૂપ, તે આકાર રૂપ, તે ભાવરૂપ પર્યાય થઈ હોવા છતાં પર્યાય પર્યાય ભાવે છે અને સ્વભાવ સ્વભાવ ભાવે છે, નિત્ય નિત્ય ભાવે છે અને અનિત્ય અનિત્ય ભાવે છે. કોઈ પોતાનો સ્વભાવ છોડીને, પોતાનું રૂપ સ્વરૂપ છોડીને, દ્રવ્યના સ્વરૂપે કે પર્યાય દ્રવ્યના સ્વરૂપે કે દ્રવ્ય પર્યાયના સ્વરૂપે થયા છે એમ છે. જુદા જુદા તત્વ છે. ખરેખર તો તત્વ દ્રષ્ટિએ બંને જુદા જુદા તત્વ છે. એક અપેક્ષા એ તો બંનેની સત્તા ન્યારી પણ કહેવામાં આવે છે. સિદ્ધ વિલાસમાં બંનેના ક્ષેત્ર નારા ન્યારા સત્તા ન્યારી, સત્તા એટલે ક્ષેત્ર, ક્ષેત્રનું જુદું છે. પર્યાયનું ક્ષેત્ર જુદું અને દ્રવ્યનું ક્ષેત્ર જુદું, એવું જુદું છે. જરા કઠણ પડે એવું છે. ક્ષેત્ર ક્યાંથી જુદું કાઢવું? પણ એ અનિત્ય, એનું અનિત્યપણું છે. અનુભવમાં એક ભાવ આવે છે કેમ કે અનુભવમાં બંનેનો ભાવ એકાકાર થાય છે, એક આકારે ભાવ થાય છે. જેવો દ્રવ્ય સ્વભાવ ભાવ એને અવલંબીને એ રૂપ તદાકાર રૂપ પર્યાય ભાવ થાય છે, એટલે બંનેનો એક આકાર છે, એક ભાવ છે એમ અનુભવમાં આવે છે. મરીસો હોય, સામે મોટી દિવાલ કાળી હોય, તો એનું પ્રતિબિંબ અરીસામાં આખો અરીસો કાળો, શું લાગે કે આખો અરીસો કાળો? અરીસો તો જેવો છે એવો, પણ ઉપલબ્ધ દ્રષ્ટિએ જુઓ તો જેવી દિવાલ એવો અરીસો, અરીસાને દિવાલમાં કાંઈ ફેર લાગતો નથી. એકવાર ખ્યાલ પણ ના આવે કે આ બાજુ દિવાલ છે ને આ બાજુ અરીસો છે, બે બાજુ કાળી દિવાલ છે એમ જોવામાં આવે, એમ થાય કે ન થાય? એમ જેવો દ્રવ્ય સ્વભાવ છે જ્ઞાનમાં તેવો જ બરાબર જણાતા પ્રતિબિંબિત થતા એ પર્યાયને દ્રવ્ય નિમિત્ત છે ત્યાં, પર્યાયને દ્રવ્ય નિમિત્ત છે ત્યાં. જેમ જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે ને, એમાં પર્યાયને દ્રવ્ય નિમિત્ત કહેવામાં આવે છે. ભેદથી જોઈએ તો જેવું દ્રવ્ય છે એવી જ પર્યાય છે, દ્રવ્યાકારે પર્યાય છે અથવા સ્વાકારે પર્યાય છે, સ્વાકાર ભાવ એને કહેવામાં આવે છે. ત્યારે એક ભાવનો અનુભવ થાય છે, બે ભાવનો અનુભવ ત્યાં થતો નથી એમ કહેવાય. આ પ્રમાણે પર્યાય નાશ, ધ્યાન નાશ થાય છે, જે નષ્ટ થતો એવી જે ધ્યાનની પર્યાય, એકાકાર એવી જે ધ્યાનની પર્યાય, એનો નાશ થાય છે. પણ ધ્યેયનો નાશ થતો માટે બે ભાવ છે, બરાબર. અથવા પર્યાય પર્યાયત્વ છોડી દે છે, પર્યાય પર્યાય પણ છોડી દે છે, એમ તો કદી બની શકે. ગુરુદેવ તો હમણાં આ વાતને બીજી રીતે બહુ વધારે સ્પષ્ટ કહે છે, આથી સ્પષ્ટ એમ કહે છે કે શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં દ્રવ્યનું જેટલું અનંત અનંત અપરિમિત સામર્થ્ય છે, એટલું સામર્થ્ય ગણાય જાય છે, એટલે જ્ઞાનમાં આવી જાય છે. પણ દ્રવ જ્ઞાનમાં આવતો નથી, દ્રવ્યના સામર્થ્ય સંબંધીનું જ્ઞાન થાય છે જ્ઞાનમાં, પણ દ્રવ જ્ઞાનમાં આવે છે એમ બનતું નથી. દ્રવ દ્રવ સ્વરૂપ કરે છે, પર્યાય પર્યાય સ્વરૂપ કરે છે, તેમ પર્યાય અંદર ડૂબી જાય છે, વિલીન થઈ જાય છે એમ પણ છે, અને પર્યાય પર્યાયના સ્થાનમાં એમને એમ રહે છે. અને દ્રવનું સામર્થ્ય બરાબર જ્ઞાન ગોચર થાય છે, તો સમૂહ જ્ઞાન છે ને. સમજાવવા લક્ષ લક્ષણનો ભેદ પાડવામાં આવે છે કે આ લક્ષણ છે અને આ લક્ષ્ય છે. જ્ઞાન લક્ષણ છે અને આત્મ સ્વરૂપ છે, દ્રવ સ્વભાવ છે, એનું લક્ષ્ય છે. એમ એક અંશ ઉપરથી અંશીનું જ્ઞાન કરવામાં કરાવવામાં આવે છે. પણ તેથી કાંઈ અંશ છે તે અંશી સ્વરૂપે છે એમ કાંઈ કહેવું નથી. તેથી લક્ષણ છે તે પોતે જ લક્ષ્ય છે એમ કાંઈ થોડું છે. લક્ષણ લક્ષણ રૂપે છે અને લક્ષ્ય લક્ષ્ય રૂપે છે. ઉપચાર ને લક્ષણ છે એ બરાબર છે. એક સમયની પર્યાયનો વ્યક્ત અંશ છે તે લક્ષણ છે અને સામાન્ય દ્રવ સ્વભાવ છે લક્ષ્ય ઉપચાર નથી. બંને પુતપુતામાં અનુપચાર છે. લક્ષણ લક્ષણમાં અનુપચરિત છે અને લક્ષમાં પણ અનુપચરિત છે, ઉપચાર નથી. તો અહીંયા પર્યાયથી નિરપેક્ષ શુદ્ધ દ્રવ્ય છે એમ કહેવાનું તાત્પર્ય એ છે, એમાંથી નીકળે છે કે જે શ્રીકાળી શુદ્ધ દ્રવ્ય છે તે આશ્રય કરવા લાયક છે અને પર્યાય ઉપર લક્ષ્ય કરવા જેવું નથી. પર્યાયનું લક્ષ્ય છોડવા જેવું છે, ચાહે શુદ્ધ હો કે પર્યાય ઉપર લક્ષ્ય કર્યા કરે છે કે મને આવી પર્યાય છે, મને આવી પર્યાય છે, મને આવી પર્યાય થઈ થાય છે ને. પ્રસંગ સમય પછી એનો ઉપયોગ લાગે છે કે મને ક્રોધ આવ્યો, મને રાગ થયો, મને ભક્તિનો રાગ બહુ સારો થયો, એમ ખ્યાલ આવે છે કે નહીં જ્ઞાનમાં? પછી ખ્યાલમાં આવે છે, પરિણામ વ્યતીત થઈ ગયા પછી એને ખ્યાલ આવે છે કે આ ભાવ થયો તે ઈષ્ટ થયો અને આ ભાવ થયો તે અનિષ્ટ થયો. અને હા, એવી પર્યાય કરવાનો એને ભાવ આવે છે. મૂળ સિદ્ધાંત છે એના ઉપર તો આખો કે જૈન દર્શનમાં પર્યાયનું કર્તૃત્વ એ જ પર્યાય મૂંઢપણો, એ જ પરસમયપણો, એ જ મિથ્યા છે. આ મૂળ સિદ્ધાંત છે જૈન દર્શનનો. બધું પર્યાયમાં ગડબડ ગોટો બધો પર્યાયમાં ઉભો થયો છે, એ મૂળમાં ઘા છે. આ એક સમયની પર્યાયનું કર્તૃત્વ છે કે હું આવી પર્યાય કરું અને આ પર્યાય મને નથી થઈ માટે આવી પર્યાયને હું સમ્યક દર્શનની પર્યાયને હું કરું. બીજી પર્યાય ક્યાં અમારે કરવી છે? સમ્યક દર્શન અમારે તો જોઈએ છે. કે છે કે એ જ પરસમયપણ, એ જ પર્યાયમંડપણ, પર્યાય મુંડા પરસમય, આ પ્રાણ ઉગાથા કાલે જોઈ ને આપણે, એ જ મિથ્યા દ્રષ્ટિપણ છે. એટલે તો સીધો એને ત્યાં લઈ જાય છે કે જો ભાઈ તારું જે અસલ સ્વરૂપ છે, તારું જે મૂળ સ્વરૂપ છે, એ તો પર્યાય નિરપેક્ષ છે. પછી તું પર્યાયની સામે જોયા કરે છો, તારું મૂળ સ્વરૂપ અને અસલ સ્વરૂપ જ જ્યાં પર્યાય નિરપેક્ષ છે, પછી તું પર્યાય સામે જોયા કરે છો, એ તારી મૂંઢતા સિવાય બીજું કાંઈ નહીં. પર્યાય તે હું એમ માની છે ભાઈ, એમાં શું છે કે એક સમયની પર્યાય વેદન ગોચર છે, પરિચિત છે, અનુભવમાં આવે છે, કેમ કે અનુભવ તો પર્યાયમાં છે, અને એમાં પાછું એ જ્ઞાનને તો સ્વીકાર્યો છે. જ્ઞેયભૂત થતા એવા જે અનેક પ્રકારના રાગદ્વેષમોના પરિણામ તે હું એમ એને અસ્તિત્વ રાખ્યું છે. નહીં, પર્યાયમાં એ પ્રકારનો ભાવ એને વર્તે છે, અને એ પર્યાયમાં એ પ્રકારનો જે ભાવ વર્તે છે કે એક સમયનો વિકાર ભાવ તે હું, એટલે એવડો એટલો એવો હું એમ એને પોતાનું સ્વરૂપ જ એક સમયના વિકાર જેટલું માન્યું છે. પર્યાયને જ ભાવ વર્તે, એને તો દ્રવનું ભાન જ નથી. જ્યારે પર્યાયમાં મિથ્યાતપણે, ભ્રાંતિગતપણે, બેભાનપણે, પોતાના ભાન વિના, દ્રવ સ્વભાવના ભાન વિના આવો ભાવ વર્તે છે, ત્યારે દ્રવ જેવું કાંઈ છે એ તો એને છે જ નહીં. દ્રવ જેવું કોઈ તત્વ જ અસ્તિત્વ ધરાવે છે એ એના સંધાનમાં છે નહીં. એ પર્યાયની અજ્ઞાનતા છે. એટલે તો દ્રવ્યને એમ કહ્યું કે દ્રવ્ય તો પર્યાયના જ્ઞાન અજ્ઞાનથી નિરપેક્ષ છે. બસ દ્રવ્યમાં વિકલ્પ થતો જ નથી, આ એ પણ પર્યાયમાં બરાબર છે. અને પર્યાય તે હું એમ પર્યાયનો પર્યાયમાં વિકલ્પ છે, એટલે પોતે ત્રિકાળી હોવા છતાં, એમ ખરેખર પોતે ત્રિકાળી હોવા છતાં પોતે પોતાને ક્ષણિક વિકાર જેટલો માને છે, પર્યાય માને છે. પણ પર્યાય માને છે એમ જ્યાં તમે જ્ઞાન કરો ત્યાં એનું અજ્ઞાન છૂટી જાય. જો એમ પોતાને સ્વમાં સ્વને પોતાને એમ જોવામાં આવે તો પર્યાય આમ માને છે, હું નહીં એમ માનનાર, ત્યાં એનું અજ્ઞાન છૂટી જાય છે, ત્યાં પર્યાય એમ માનતી નથી. શું પર્યાય એમ માને છે એમ જો ખ્યાલમાં આવે ને દ્રવ્ય, હું તો દ્રવ્ય સ્વરૂપે છું, તો પર્યાયનું એમ માનવું રહેતું નથી ત્યાં, કેમ કે એમાં તો પોતાના દ્રવ્ય સ્વભાવનો ભાન પર્યાયમાં આવી જાય છે. કેમ કે દ્રવ્ય માનતું નથી એમ ક્યાં આવ્યું, એ પર્યાયમાં આવ્યું. બસ તો એની જે ઉલટી દશા છે કે પર્યાય પર્યાય રૂપે પર્યાયને પોતાને હું પણ માને છે એ છૂટી જાય, દ્રવ્યને હું પણ માનવું થઈ જાય ત્યાં. હા હા, એટલે તો ઉલટી દશા છૂટી જાય છે, એ મિથ્યાત પલટી ને સમ્યક થાય છે, ત્યાં મિથ્યાત પલટાઈ જાય છે, એટલે ત્યાં એ પ્રશ્ન રહેતો નથી. એટલે તો એમ કહ્યું કે એક વખત જો જ્ઞાન સરખું કરે તો એનું મિથ્યાત રહે નહીં. દ્રવગુણ પર્યાયનું યથાસ્થિત જ્ઞાન કરે તો મિથ્યાત રહેવાનો પ્રશ્ન નથી. આવું જોઈએ એને દ્રવ્યમાં પોતાનું હું પણ છે, ત્રિકાળી અસ્તિત્વ દ્રવ્યમાં છે, હું પણ ખરેખર દ્રવ્યમાં છે, ત્યાં જ પોતે છે કાયમી પણ ત્યાં એને આવવું જોઈએ, એટલે ત્યાં તો છે એનું એને ભાન થવું જોઈએ, એટલી જ વાત છે. બસ ખરેખર તો એ પોતાનું નિજગર ભૂલો છે, બાકી તો ત્યાં છે જ પોતાનું હું પણ, કઈ નથી ને લાવવું છે કે નથી ને કલ્પના કરવી છે એવું તો કઈ છે ને, વાસ્તવિકતા એમ છે, પણ એનું જીવને ભાન નથી. બસ આટલી વાત છે, સ્વીકાર થવો જોઈએ, એ તો સમજી લીધું છે ને. કે જેમ લાખો વર્ષનું સ્વપ્ન હોય, લાખો વર્ષ મેં કાઢ્યા, જાગ્રત થતા સમાય એક જાગે ત્યાં ખબર પડે કે આખું સ્વપ્ન હતું, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એને જ્યાં જ્ઞાનથી હું આવો, અનાદિનો વિભાવ એક જ સમયમાં, એક સમયની ભૂલ છે તો રેતી થઈ જાય. જાગે ત્યારે એને એમ લાગે કે સ્વપ્નમાં હતું એ બધું જૂઠ હતું, એમ ભાષે. એને સૂર જ્ઞાનની પર્યાયમાં કે જીવ જ્ઞાનમાં સર્વ સ્વરૂપનું જ્ઞાન છે, એમાં એને હું કામ રૂપે, ક્રોધ રૂપે, માયા રૂપે, મોહ રૂપે, લોભ રૂપે હું સાવ છું, એવું એનું પરિણામ એને જૂઠ વાસે છે કે આવું તો આત્માને વિશે બની શકે નહીં. મારા સ્વભાવને જોતા કોઈ વિભાવ રૂપે મારું થવું એ અસંભવિત ને અશક્ય છે, એને જૂઠ ભાષે છે, કલ્પિત ભાષે છે. વસ્તુ સ્થિતિ જેવી રાગ અનુસારની કોઈ વસ્તુ સ્થિતિ જ વિશ્વમાં નથી, એવું એને સ્પષ્ટ જ્ઞાનમાં ભાષે છે. એ બનાસીદાસજી એક બીજો પણ એના દૃષ્ટાંત દીધો, એમાં સ્વપ્નનો દૃષ્ટાંત છે, એ મૃત્યુનો દૃષ્ટાંત છે. કે જેમ જાતિ સ્મરણ જ્ઞાન થાય ત્યારે મારું મૃત્યુ થયું તો એ જૂઠ વાંચે છે, કેમ કે જો હું મરી ગયો હોત તો હું અત્યારે ક્યાંથી હોત. મૃત્યુ એટલે સર્વનાશ, અભાવ. પણ હું તો છું, હું છું તો મૃત્યુ થયું એ મારું થયું નહીં, એ જૂઠ ભાષે છે. કે મૃત્યુ મારા વિશે, મૃત્યુ પણ એવું કાંઈ છે નહીં, હું તો આર્યો જીવતો છું, જાગતો છું, પછી મળ્યો છું એ વાત રહેતી નથી. એ તો સીધી વાત છે કે નહીં, એક વિશેષ વાત લીધી છે, અનુભવ સમજી શકાય એવી વાત છે. જ્યાં પોતે પોતાના અસ્તિત્વને જાગૃતપણે જોવે છે કે આ હું રહ્યો, પછી હું મળ્યો એ વાત રહેતી નથી, બસ એવું જ્યાં ત્રિકાળીનું જ્ઞાન થાય છે ત્યાં ક્ષણિક ક્ષણિક પરિણમન જે છે, સમય સમયનું જે અનિત્ય પરિણમન છે, એટલો તેવડો હું એ કલ્પના જીવની ખલાસ થાય છે. એટલે કે ધ્રુવને જોતા પર્યાય માત્ર સ્વપ્નવત દેખાવા લાગે છે, એમાં છે ઘણા ઇશારા છે આમાં. ત્રિદૃષ્ટિ પ્રકાશમાં એક વાત લખી છે, ફુગાનીજી 17 દિવસ છેલ્લા સોનગઢ આવ્યા ત્યારે 17 દિવસ રોકાણા હતા, પછી સોનગઢના સ્ટેશન ઉપર ગયા, સાંજને ટ્રેનમાં જવાના હતા અજમેર બાજુ. સોનગઢના સ્ટેશન ઉપર વેઇટિંગ રૂમમાં બેઠા હતા, એટલા શબ્દો બોલ્યા કે ચાલો 17 દિવસનું એક સ્વપ્ન પૂરું થયું, 17 દિવસનું એક સ્વપ્ન પૂરું થયું, એટલે આ સોનગઢ આવ્યા અને સોનગઢથી ગયા અને 17 દિવસ સોનગઢ રહ્યા, એ બધું સ્વપ્ન છે. આ અંદરમાં કાંઈ છે નથી, નથી સોનગઢમાં આવવા પણ, નથી જવા પણ અહીંથી, કે નથી ત્યાં રહેવા પણ, આત્મા તો જે છે તે એક સુધી એટલો વાંચો છે, લેખું છે ને, એટલે એનો અર્થ છે કે જ્યારે ધ્રુવને જોવામાં આવે છે ત્યારે પર્યાય માત્ર એને સ્વપ્નવત પાસે છે. એ જેમ સ્વપ્નમાં બધું ખલાસ થાય છે ને, શૂન્ય રહે છે, સ્વપ્ન પૂરું થતા શું બચે છે, શૂન્ય. એમ પર્યાય વ્યતીત થાય છે તો જે વ્યતીત પર્યાય છે એની પાછળ શું બીજું, એ પર્યાય શું મુક્તિ ગઈ, કાંઈ નથી, શૂન્ય છે બિલકુલ નહીં ને. એક પર્યાયથી બીજી પર્યાય તદ્દન સ્વતંત્ર છે, 100 એ 100% સ્વતંત્ર છે. વચન છે, વ્યવહાર વચન છે, એ વ્યવહાર વચન છે. વસ્તુસ્થિતિ એમ છે, કોઈ જીવે સંસ્કાર ન પચાલો ગરીબર માટે, તો બીજા સમયથી જે પૂર્વ સંસ્કારિત તો થયો, અમુક કાળે જ એને અનુભવ થાય છે, સંસ્કાર નો ઉપચાર આવી એવી પર્યાય થાય છે કે ભાઈ આ જીવ સંસ્કારી હતો. તો વચમાંની પર્યાય કેમ બીજી નથી, નીચે તો ઘણો કાળ ગયો છે કે નહીં. એ પહેલાની પર્યાયમાં આવવાના બદલે પછીની પર્યાયમાં આવે છે તો એનો અર્થ એની સાથે ખરેખર સંબંધ નથી, ખરેખર સંબંધ નથી એની સાથે. પોતાના પુરુષાર્થ કર્મનો ઉદય પુરુષાર્થ વધવામાં નિમિત્ત બને કે કર્મનો ઉદય પુરુષાર્થ ઘટવામાં નિમિત્ત બને, પુરુષાર્થ વધવામાં નિમિત્ત બને કે કર્મનો ઉદય પુરુષાર્થ ઘટવામાં નિમિત્ત બને. નિમિત્તનો સંયોગ થાય કર્મના ઉદયથી, પણ પુરુષાર્થને એની સાથે કાંઈ લેવા દેવા એક પ્રગટ દ્રષ્ટાંત લઈએ, આપણે એક ચોખ્ખું દ્રષ્ટાંત લઈએ કે ગુરુદેવ શ્રી મહાવિદ્ય ક્ષેત્રમાં હતા અને સિમંદર ભગવાનનું સાક્ષાત નિમિત્ત પણ હતું, પણ ત્યાં સમ્યક દર્શન થયું નહીં. આથી કયું મોટું નિમિત્ત જોઈએ? અત્યારે એમ કે આપણે સુમંદર ભગવાનના સમોસરણમાં હોઈએ તો સારો, રવિન્દ્રભાઈ નથી આવ્યા ને, કેટલા કઈ દોષ રવિન્દ્રભાઈ ક્યાંયથી મહાવિદ્યમાં જઈએ તો સારો. ગુરુદેવ તો ત્યાં હતા, તો ત્યાં સમ્યક દર્શન થયું હોત તો અહીંયા અત્યારે મનુષ્ય હોય એ દેવલોકમાં હોય. તીર્થંકરથી ઉત્કૃષ્ટ નિમિત્ત તો કોઈ નહીં ને, સાક્ષાત તીર્થંકરથી તો ઉત્કૃષ્ટ નિમિત્ત કોઈ છે નહીં. અને અહીંયા સ્થાનકવાસી સંપ્રદાયમાં જાગૃતિ આવી, દીક્ષા લીધી સ્થાનકવાસી સંપ્રદાયમાં, અને જાગૃતિ પણ એ સંપ્રદાયની દીક્ષા લીધા પછી આવી છે. એ પહેલા એટલી આત્મજાગૃતિ નહોતી. નિમિત્ત શું કર્યું? કર્મના ઉદય શું કર્યું? કર્મનો ઉદય તો સ્થાનક પછી દીક્ષાનો છે. બરાબર છે, પણ એ ભણકાર પૂર્વના સંસ્કાર તો ત્યાં સાંભળ્યું હતું કે બીજા સમયથી પૂર્વના સંસ્કાર હતા અને તીર્થંકર સામે હતા. શું કરે એમાં કર્મનો ઉદય? શું કરે જીવ પોતાના ઉપાદાનથી સ્વસંગ થાય તો એમાં કોઈ સંયોગ વિયોગ કાંઈ કરતા નથી, અને જ્યારે જીવ પોતાના પુરુષાર્થથી ઉપાદાનથી સ્વસન્મુખ થાય છે ત્યારે એને કોઈ સંયોગ વિયોગની અપેક્ષા નથી, નિરપેક્ષપણે એ કામ કરે છે. જો ખરેખર પોતાના પુરુષાર્થને જ જોવામાં આવે તો એ પુરુષાર્થને જોનારો સ્પષ્ટ સમજી શકે એવી વાત છે કે આમાં મારો પુરુષાર્થ છે એને કોઈ નિમિત્ત સાથે લેવા દેવા નથી, એ સ્વયં અંદરથી કામ કરે છે પોતાની શક્તિથી, એ સીધી વાત છે. પછી ઓલી બધી વ્યવહાર કહેવાની વાત છે, વ્યવહાર એટલું બધું કથન, એ કથનની બધી વાત છે, વસ્તુ સ્થિતિ છે. બરાબર, પોતે પોતાની શક્તિનો દુર્વ્યય કરે છે ને સિવાય બીજું એમાં કાંઈ છે એ સ્પષ્ટ વાત છે. એટલે આ સંસ્કાર 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 તો નાખતા જઈએ, ભલે સમ્યક દર્શન આ ભાવમાં ન થાય પણ રોજ સાંભળી સાંભળીને સાંભળ્યા કરીએ એટલે સંસ્કાર અંદર નાખતા જઈએ, એવા ધોખામાં રહેવા જે હું નથી. આત્મામાં એમાં તો કઈ જગ્યા છે નહી, પર્યાય તો શૂન્ય થાય છે, પર્યાય નો તો સર્વથા શૂન્ય થાય છે, એટલે સંસ્કાર નાખવાનો પ્રશ્ન રહેતો. ગૃહ તો ઘન સ્વરૂપ છે, વિજ્ઞાન ઘન છે, અને એ ગૃહમાં શું કઈ ઉણપ છે, કઈ ખામી છે, કે એમાં સંસ્કાર નાખીએ તો કઈ પૂર્તિ થાય? એ તો પોતાના સ્વરૂપ થી પરિપૂર્ણ બેહદ સામર્થ સ્વરૂપ છે. જેમ કોઈ ભરેલો ઘડો હોય માથો માસ, એક ટીપુ નાખો તો હેઠું પડે, પછી એમાં શું નાખવું છે? પછી કોઈ એવી રીતે કલ્પના કરો ઘડા આખા ઘડાની કિંમત વધે અને નહીતર એની કિંમત નહીં, એ બધો કલ્પના વિચાર છે. અને દ્રવ્યના પૂર્ણ સામર્થ્યની ખબર નથી, એટલે નહીં વર્ત ને જીવ આ સંસ્કાર ઉપર આખો આધાર બાંધે. પૂર્ણ સામર્થ્યનું એને ભાન નથી, એટલે એક નહીં વર્ત નજીવ આ સામાન્ય સાંભળીને બેસું હલાવે આ સંસ્કાર કર્યો આ પાડી છે. આ વાત બરાબર છે અને આ પાડી છે એનો એ આધાર લેવાની બુદ્ધિ અહીં થાય છે. એ બુદ્ધિ જ પામર છે ખરેખર, એ બુદ્ધિને ઘણી પામરતા દીનતા સંભાળતા આવે છે, એને પોતાના સામર્થ્યની ખબર નથી. કયો કાળ? કાળમાં કયો કાળ? પણ અત્યારે કાળ નથી તો પછી કયો કાળ લેવા જેવો છે? જે ચીજ ન હોય એ લેવા જાય છે, પણ નાચું ન હોય તો આંગણું નાખું એના જેવું છે. એમ કહીને અનાદિની જે પર્યાય બુદ્ધિ છે, પર્યાય વિશેષ થી આલિંગિત નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એમ કહીને અનાદિની જે પર્યાય બુદ્ધિ છે એને ઉડાવી છે. ભાઈ એક વાર શું પર્યાય બુદ્ધિ ઉડી દે? મૂળ નિષ્ઠાત્મક સ્વરૂપ જ એ છે કે જીવને પર્યાય બુદ્ધિ છે. એ પર્યાયના અહંપણાને અભિમાન કહેવામાં આવે છે. પછી કોઈ સમજણનું અભિમાન રાખે તો પણ એ વર્તમાન પર્યાયનો સૂક્ષ્મ છે, એમાં અહંકારનું કર્યું એટલે એની વિકૃતિ આવ્યા વિના રહેશે નહીં, અને એ સંબંધીમાં માન કસાય ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. ત્રિકાળી સ્વગ્રહમાં અહંકારણ થાય છે ત્યારે કોઈ કસાયની ઉત્પત્તિ થતી ત્યારે માન કસાય નથી ઉત્પન્ન થતો, પણ એક સમય વિકસિત પર્યાય હોય, જ્ઞાનમાં વિકાસ થયો હોય, ઉભા થોડો વિઘો હોય તો પહેલા સમજણ નહોતી ને હવે સમજણ થઈ, તો પણ ત્યાં પણ કરવામાં આવતા એને માન કસાય ની ઉત્પત્તિ થાય છે. એટલે દોષનું પ્રગટ દોષનું દોષ થવાની જે પદ્ધતિ છે, પર્યાયનો આશ્રય કરવો એ કસાયની ઉત્પત્તિ નિષ્ઠાતની ઉત્પત્તિ મૂળ નિષ્ઠાત શક્તિ કસાય શક્તિ જ એમાંથી ઉત્પન્ન થાય છે. તેથી પર્યાયનો આશ્રય સર્વથા છોડાવ્યો. પર્યાયનું જ્ઞાન રહેશે, જ્ઞાન થવું બીજી ચીજ છે અને આશ્રય થવો બીજી ચીજ છે. કોઈ એમ કે પર્યાયમાં દોષ થાય તો પછી તો એનું ધ્યાન એનો કોઈ ખ્યાલ ન કરવો ને, ભલે ગમે એટલા દોષ થાય એમ છે. એ તો ફૂલ પર્યાયનું પરિણમન અને એમાં પણ દોષનું પરિણમન એ તો ઘણો સૂક્ષ્મથી સૂક્ષ્મ એવા સ્વભાવ ભાવને ગ્રહણ કરે છે, એનું જ્ઞાન ફૂલ એવા કસાયને જાણશે નહીં ને એમને એમ ગ્રહણ કરશે, એ અંધારામાં રહેશે ને ગ્રહણ કરશે, એ પ્રશ્ન જ સ્થાને છે. સુસંગત નથી, એ તો સ્થુલ છે, એને જણાયા વિના રહેશે નહીં. પણ ગૌણ કરવાનો વિષય છે, એને મુક્ત કરવાની વાત છે. એ 19 બોલ્યા, 20 એટલે કે પ્રત્યભિજ્ઞાન નું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય, અર્થાવબોધ સામાન્ય એટલે જ્ઞાન સામાન્ય, તે જેને નથી તે અલિંગ્રહણ છે. નથી આત્માને જ્ઞાન સામાન્ય નથી તે અલિંગ્રહણ છે. આ બીજું પડખું ખોલે છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં અલિંગી તેવો શુદ્ધ પર્યાય આત્મા છે. ઉથલાવીને નાખે છે ને, પેલા એક બોલમાં એમ કે દ્રવ્યથી પર્યાયથી નિરપેક્ષ શું દ્રવ્ય છે. આયા એમ કે છે કે જેને દ્રવ્ય સામાન્યનું આલિંગન નથી, એનું એને જેને ગ્રહણ નથી, એવી આત્મા દ્રવ્યથી નહીં આલિંગી તેવો શુદ્ધ પર્યાય તે આત્મા છે કે જેમાં દ્રવ્ય નથી. શું કે ખરેખર તો એમ જ છે કે પર્યાયમાં દ્રવ્ય નથી ને દ્રવ્યમાં પર્યાય નથી, સામાન્યમાં વિશેષ નથી ને વિશેષમાં સામાન્ય નથી. પણ અહીંયા આ પ્રકારે પદ્ધતિ લેવામાં એક આશય છે, પ્રયોજન છે. કોઈ પણ કથન પ્રયોજન વશ કરવામાં આવે છે ને, તો અહીંયા દ્રવ્યથી નહીં આલિંગી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહીને એમ કહેવું છે કે જો આ પર્યાયમાં શુદ્ધતા અનુભવરૂપ હોય તો એ અનુભવ પર્યાયથી સીમિત છે, અનુભવ છે એ પર્યાયથી સીમિત છે, અને એ અનુભવ પર્યાયમાં જ રહે છે અને એટલો જ એવો જ આત્મા છે ત્યાં, બાકી એને દ્રવ્યની સાથે ત્યાં કાંઈ સંબંધ છે નહીં, નિરપેક્ષ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યથી નિરપેક્ષ થઈ છે, પર્યાય પોતાના પર્યાયના સ્વકાળે થઈ છે. શુદ્ધ પર્યાય છે દ્રવ્ય તો ત્રિકાળ એમને હતું, ક્યારે દ્રવ્ય નહોતું? કોઈ કાળે દ્રવ્ય નહોતું એમ તો છે નહીં. પર્યાય ફરે છે, ફરતી ચીજ છે તે ફરે છે. એ પર નિમિત્ત આશ્રય પડતો માત્ર છે ત્યાં સુધી એ સુખ થયા કરવી જોઈએ. સ્વસન્મુખ થઈને એનો પલટો મારવાનું તો ચાલુ જ છે, એ સુખ થાય છે. પણ એ દ્રવ્ય નિરપેક્ષ સુખ પર્યાય છે. થોડોક આને આશ્રય એવો પણ છે કે એકદમ પર્યાય નિરપેક્ષ દ્રવ્યને બતાવ્યું પહેલા, અને એ પર્યાય નિરપેક્ષ દ્રવ્યને દ્રવ્યની વાત કરે, અને એની પર્યાય જો શુદ્ધ ન થાય તો એ પર્યાય નિરપેક્ષ દ્રવ્યની વાત થતી. બીજું પડખું બતાવવા પાછળ થોડોક આશય કે દ્રવ્ય છે એ પર્યાય નિરપેક્ષ છે, અને પર્યાય સામે દ્રષ્ટિ કરવાની નથી. દ્રષ્ટિ તો દ્રવ્ય સામે કરવાની છે. પણ જો પર્યાય શુદ્ધ ન થાય તો એ વાત અધર્ની છે, એ વાત દ્રવ્ય દ્રષ્ટિની રહેતી નથી. એટલે અહીંયા કે છે જો પર્યાય શુદ્ધ થાય છે તો આત્મા શુદ્ધ છે. અહીં તો કે છે કે શુદ્ધ પર્યાય રીતે જ આત્મા છે, બાકી આત્મા ફાત્માની બધી વાતો છે. પર્યાય શુદ્ધ થયા વિના એ તારું દ્રવ્યભાવની બધી કોઈ વાત મેળ ખાય હું નથી, એ સીધી વાત લીધી છે. દ્રવ્યથી નહીં આલિંગિત આત્મા શુદ્ધ પર્યાય છે. કેમ દ્રવ્યથી જુદો પડ્યો? ત્યાં શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું છે, મર્મ છે એની અંદર. કે શુદ્ધ પર્યાયને જો આત્મા કયો છો તો ત્યાં આચાર્યદેવને સંકેત એ કરવો છે કે તું દ્રવ્યગુણ પર્યાયને સમજ્યો હોય તો તારો આત્મા શુદ્ધ હોય, એટલે તારી પર્યાય શુદ્ધ હોય. જો તારી પર્યાય શુદ્ધ નથી તો પછી દ્રવિગુણ પર્યાયની કોઈ વાત તારા માટે રહેતી એ બધી કૂકની વાત છે એમ થઈ ગયું. એટલે ત્યાં સુધી લાવીને મૂકે છે કે આ કોઈ ફક્ત એક શબ્દ માંથી અનેક અર્થ કરવા માટે કર્યા છે એમ છે નહી, કે ભલે એક શબ્દ છે આપણને ઘણું ગાઢ જ્ઞાન છે, એક ના અનેક અર્થ કરી દઈએ. કાલે કોણ હતું ભાઈ તમને, કાંતિભાઈ ના સાથે પંડિતજી અર્થ કર્યા હતા એક માંથી, હુકુમચંદજીની વાત કરતા હતા. એક વાક્ય માંથી ઘણા અર્થ નીકળે કે હું મારું મોક્ષ માર્ગ પ્રકાશ તમને નહીં આપું એવું એક વાક્ય છે. એમાંથી જેટલા અર્થ કાઢવા હોય એટલા નીકળે, કે ચાર પાંચ અર્થ કાઢવા હોય તો સીધા નીકળે એમ કરીને દ્રષ્ટાંત લીધું. હું મારું મોક્ષ માર્ગ પ્રકાશ તમને નહીં આપું. હવે કયા શબ્દો ઉપર વજન છે એના ઉપર એનો અર્થ થાય. આ શબ્દો આટલા છે, એક દ્રષ્ટાંત છે. શબ્દો કેટલા છે? હું મારું મોક્ષ માર્ગ પ્રકાશક તમને નહીં આપું. એટલે હું મારું જે જો અહીંયા વજન આપું કે મારું મોક્ષ માર્ગ પ્રકાશક, એટલે એ શબ્દો ઉપર વજન હોય તો એનો અર્થ એવો થાય કે હું મારું મોક્ષ માર્ગ પ્રકાશક નહીં આપું, પણ બીજું પીડ્યું છે એ હું આપીશ. એમ નીકળી શકે તમને નહીં આપું, એના ઉપર જો વજન આપું તો તમને નહીં આપું પણ બીજાને આપીશ, એમ એમાંથી અર્થ કાઢી શકાય. પછી હું મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર વજન આપું કે મોક્ષમાર્ગ પ્રકાશક નહીં આપું, એટલે કે સમયસર આપીશ પણ મોક્ષમાર્ગ પ્રકાશક નહીં આપું. જે શબ્દો ઉપર વજન આપીએ એવો એમાંથી અર્થ નીકળે છે, એનો તો ઘણો સૂક્ષ્મ છે ને. એટલે હે હુકમ ચિંતી તમે આવો તો મુંબઈ આવે ને કઈ વાત કરું છું. કહેવાનો આશય શું છે કે અહીંયા કોઈ અર્થ કરવા માટે અર્થ નથી. એક અલિંગ્રહણ શબ્દમાંથી 20 બોલ કાઢ્યા છે, પણ એ આત્માને આખો સંસાર ઉથલાવી નાખે એવી પદ્ધતિ ઉપર છે. એટલે એ છે કે એક તો ત્રિકાળી દ્રવ્ય સામાન્ય પર્યાય નિરપેક્ષ લીધો, અને પર્યાય નિરપેક્ષ લીધો એટલે પર્યાયમાં ભલે શુદ્ધિ અશુદ્ધિ ગમે તેમ હોય, આપણે તો આ જાણી લીધું કે કેવળ જ્ઞાનની પર્યાય હોય તો એનાથી પણ દ્રવ્ય નિરપેક્ષ એમ નથી, જાણી લીધું એમ નથી. જો એ શુદ્ધ પર્યાય આત્મા, એ આત્મા શુદ્ધ પર્યાય રૂપે થાય તો એનું જાણી બરાબર છે, નહીતર વાત અધૂરી રહી જશે. જો 19 બોલ પછી આ 20મો બોલ કહેવામાં આવે નહીં તો પેલી વાતમાંથી અનર્થ કાઢવો એટલો નીકળી શકે હું, કેમ કે હવે તો કઈ પ્રશ્ન જ ન રહ્યો. પર્યાયનું ગમે તેમ થાવ નહીં, દ્રવ્યથી તો પર્યાય નિરપેક્ષ છે. પર્યાય શુદ્ધ રૂપે સ્વરૂપે પરિણમે ત્યારે એને આત્મા કહેવામાં આવ્યો છે, એની પાછળ હેતુ છે. કોઈ પર્યાયને એકદમ ઉડાવ્યા પછી એ પર્યાયને શુદ્ધાત્મા કહી દીધો, એટલું તો નહીં પણ એ પર્યાય દ્રવ્યથી આલિંગિત નથી એવો શુદ્ધાત્મા છે. એ વાત સમજાય છે એમ કેવું છે? પર્યાય શુદ્ધાત્મા છે અને દ્રવ્યથી નહીં આલિંગિત એવી જે પર્યાય તે શુદ્ધાત્મા છે એમ અહીંયા કેવું છે. એ વાતને અહીંયા પૂરી કરી શકે. એમ છે કે આ વિષય થોડો અનુભવનો એવો છે કે ત્યાં તો પર્યાયનો જ અનુભવ છે. અનુભવ છે એ સર્વજીવને નિગોથી માંડીને સિદ્ધ પર્યંત જેટલા કોઈ વિશ્વની અંદર આત્માઓ છે, જીવો છે, એ બધા એને પર્યાયનો જ અનુભવ છે. ખરેખર દ્રવ્યનો અનુભવ એ ઉપચાર વચન છે, કેમ કે અનુભવનાર પર્યાય છે અને અનુભવનાર પર્યાય છે અને અનુભવ કોનો હોય તો પોતાનો, બીજાનો અનુભવ એ ક્યાંથી લાવે? આંખે પછી જે એની સન્મુખ હોય ને એ પર્યાયમાં જેનું પ્રતિબિંબ પડે તેનો અનુભવ એમ કહેવાનો ઉપચાર ઉપચાર કથન ચાલે છે. ખરેખર તો આમ છે. હવે જો શુદ્ધ પર્યાય છે, હું ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપ છું, પર્યાય નિરપેક્ષ છું, એમ કોની સામે જોયું પર્યાય? પર્યાય નિરપેક્ષ પણ હું છું, હું છું એમ જોયું ને, ક્યાં જોયું હું? તે પોતામાં જોઈએ, એની પર્યાય શુદ્ધ જ હોય એમ કેવું છે. એની પર્યાય શુદ્ધ હોય એ પ્રશ્ન રહેતો નથી. નહીં નહીં, હું પર્યાય શુદ્ધ નથી, હું ત્રિકાળ શુદ્ધ છું એમ કોની સામે જોવે છે પર્યાય? એ તો પર્યાયમાં ભાવ થયો ને, હું ત્રિકાળ શુદ્ધ છું એ ભાવ તો પર્યાયમાં થયો. કોની સામે પર્યાય જોયો? કે જે ત્રિકાળ દ્રવ્ય છે એની સામે જોયો. તો હું પર્યાયથી પણ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્ય છું એવું જેને જોયું એ શુદ્ધાત્મા થયો. એ પર્યાય પોતે શુદ્ધાત્મા થઈ જાય છે. જો એમ ન થાય તો હું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છું એ વાત સાચી નથી. એમથી અસલી નોટ ને નકલી નોટ થાય છે ને, એ નકલી નોટ થઈ જાય છે એમ કે. એટલે અહીંથી તો ખરેખર આચાર્યજી ત્યાં સુધી આ વાતને લઈ ગયા છે કે ગુરુભાઈ તું પર્યાય નિરપેક્ષ તો છો, પણ પર્યાય નિરપેક્ષ છો એ ક્યારે? કે દ્રવ્યથી પણ નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય પ્રત્યે ત્યારે. નહીતર તો પેલી વાત અનર્થ રૂપે થઈ રહી છે, એ સાર્થક રૂપે થઈ નથી, એ વાત એમાંથી સ્પષ્ટ થાય છે. એટલે બીજું પડતું છે એને બહુ જોરથી થાય છે. જેટલું 19ના બોર્ડમાં એવો અર્થ કર્યો કે પર્યાયનો આશ્રય જ છોડાવવો છે, એ વાતની પુષ્ટિ માટે અને એ વાતની સાર્થકતા માટે, એ ભાવની સાર્થકતા માટે એનો પ્રગટ પુરાવો તારી પાસે હોવો જોઈએ. અને એ પ્રગટ પુરાવો તે પર્યાયની શુદ્ધિ છે. જો પર્યાયની શુદ્ધિ પ્રગટ પુરાવો ન આવે તો પર્યાય નિરપેક્ષ દ્રવ્ય છે એ વાતની પણ સિદ્ધિ રહેતી નથી. એમ આપસમાં એકબીજાની વિરુદ્ધ દેખાવા છતાં એકબીજાની અવિરુદ્ધ બોલ છે એમ છે. આમ વિરુદ્ધ દેખાય ને, એક બાજુ દ્રવ્ય નિરપેક્ષ પર્યાય કહેવું, પર્યાય નિરપેક્ષ દ્રવ્ય કહેવું છું, કે છે પણ એમ જ કઈ પર્યાય દ્રવ્યની અપેક્ષા રાખે છે અને પર્યાય અને દ્રવ્ય પર્યાયની અપેક્ષા રાખે છે એમ છે. એ તો બે સ્વતંત્ર તત્વો છે. ગુરુધામ છે તો એમને એમ ધીમ પીડ્યું છે, એ તો કોઈની સામે એને જોવું નહીં જોવું એ પ્રકારને ભાવ એમાં છે નહીં. બસ એમ કોણ જોવે છે? એ તો પર્યાય જોવે છે. એની પર્યાય તો સાકાર હોય અને બીજી રીતે થાય નહીં. એવો જ વસ્તુ સ્વભાવ છે, એવી જ વસ્તુ સ્થિતિ છે. એ બતાવવા માટે એમ કહ્યું કે દ્રવ્યથી નિયાલિંગી તેવી શુદ્ધ પર્યાય છે તે આત્મા છે. કેમ કે અનુભવ તો પોતાનો પોતાપણે પોતા રૂપે પોતે એવો અનુભવ પર્યાયમાં જ થાય છે. એવો અનુભવ કઈ દ્રવ્યમાં થતો નથી. અનુભવનાર છે એ તો એનો પર્યાયનશ છે, જ અનુભવનાર છે. સિદ્ધ પર્યાય પણ એમની વર્તમાન પર્યાયને જ અનુભવે છે સિદ્ધ ભગવાન, અને નિગોદ્યો જીવ પણ એની વર્તમાન પર્યાયને અનુભવે છે. જેવી થાય છે તેવી અનુભવમાં એને આવે છે. બસ એટલું બતાવવા માટે શુદ્ધ પર્યાય તે આત્મા છે. કેમ કે એવું જ આ દ્રવગુણ પર્યાયનું સ્પષ્ટ જ્ઞાન થાય છે ત્યાં એવું પર્યાય શુદ્ધ હોય છે, એ શુદ્ધ પર્યાય સ્વતંત્ર હોય છે, એ નિરપેક્ષ હોય છે. તે સમયનું તે નિરપેક્ષ ઉપાદાન રૂપ પરિણમન છે, ભલે ક્ષણિક છે તો પણ, એમ બતાવવા માટે શુદ્ધ પર્યાયને આત્મા કહેવામાં આવે છે. અને આત્મા એટલા માટે કહેવામાં આવે છે કે અનુભવનો વિષય એટલો છે. અનુભવ કઈ દ્રવ્યમાં આવતો નથી એમ કહેવું છે. કેમ કે સામાન્યનું કાર્ય નથી કોઈ અનુભવ કરવાનું. અનુભવ કરવાનું કાર્ય તો વિશેષનું જ છે. તેથી તેટલો જ આત્મા છે. એમ જો તારા જ્ઞાનમાં આવે, અનુભવમાં આવે, તો બધી વાતનો મેળ છે, અને નહીતર દ્રવ્યગુણ પર્યાયની એકય વાતનો મેળ છે નહીં, બધી વાત એમ ને એમ કલ્પીને ચાલી આવે છે એમ એનો અર્થ. ત્યાં બીજી અપેક્ષા છે કે ત્યાં તો પરથી લક્ષ ઉઠાવવું છે અને સ્વથી અભિન એમાં પર્યાય સાથે લીધું, કેમ કે ત્યાં દ્રવ પર્યાયનો ભેદ પાડવાનો વિષય નથી. પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન, અને ત્યાં એક અધ્યાત્મના પ્રમાણનો વિષય છે. એટલા માટે છે અધ્યાત્મના પ્રમાણનો વિષય કે જ્યારે જીવને નિર્વિકલ્પ અનુભવ છે એટલે પરથી ભિન્નપણાનો ખરેખર અનુભવ છે, ત્યારે તે જીવને આ દ્રવ્યને આ પર્યાયને આ દ્રવ્યથી આ પર્યાય ભિન્ન એ પ્રકારનો ભેદ પડતો નથી. એટલે એવા અનુભવને ટૂંકામાં કહેવા માટે એમ કહ્યું કે પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે તો શુદ્ધ કહેવામાં આવે છે. એમાં કોઈ પણ પરભાવનું શેરભેરપણું નથી. ત્યાં આશ્રયનો વિષય સ્પષ્ટ નથી કરવો. ત્યાં પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન એમ સ્વપૂર્ણ વિભાગ કેટલી મર્યાદા છે. દરેક કથનની મર્યાદા હોય છે ને. જ્યાં સુધી પોતાને પોતાની ઉપાસના ન થાય એટલે આરાધના ન થાય ત્યાં સુધી પરથી ભિન્ન ક્યાં રહ્યું? પરથી તો અભિન્ન પણ એનું ચાલ્યું આવે છે, પર સાથેનું એકત્વ એનું ચાલ્યું જ આવે છે. ભિન્ન અનુભવ થાય ત્યારે એક સાથે ત્રણેય પ્રકારના વિજ્ઞાનથી જાય છે, પરથી ભિન્ન, રાગથી ભિન્ન અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન એવા આત્માનો અનુભવ થાય છે. પહેલું આ થાય ને પછી આ થાય ને પછી આ થાય એમ ક્રમ પડતો આત્માનો આશ્રય પર્યાય કરે છે એમ કહેવામાં આવે છે. બાકી પર્યાય પર્યાયમાં પર્યાય રૂપે પ્રણમે જ જાય છે, એનું લક્ષ ફરે છે. એક પર ઉપરનું લક્ષ હતું એ ત્રિકાળી ઉપર એનું લક્ષ જાય છે, ત્યારે ત્રિકાળીનો આશ્રય એને કર્યો એમ કહેવામાં આવે છે. એ આશ્રય ભાવના નો એક ચિતાર છે, આશ્રય ભાવનો એક ચિતાર છે. જેમ પરાશ્રય અને રાગદ્વેષ મોહ થાય છે તો કઈ પરનો આશ્રય કરવા જાય છે, પર્યાય છૂટી પડીને ત્યાં જાય છે કે કોઈ ભૂતગલ પરમાણુ ને પર્યાય આશ્રય કરવા જતી નથી. છતાં આશ્રય ભાવનો ચિતાર બતાવવા માટે એમ કહેવાય કે જીવે પરનો આશ્રય કર્યો. તમે મારું અપમાન કર્યું તેથી મને ગુસ્સો આવ્યો, તો એ શબ્દ છે એનું લક્ષ થયું જ્ઞાનમાં, એ બતાવવા માટે એનો આશ્રય કર્યો એમ આશ્રય ભાવનો ચિતાર બતાવવા માટે કહેવામાં આવે છે. કે બધું આયા આયા જ થાય છે, શબ્દ શબ્દમાં આવવામાં છે, અને પરિણમન અહીંયા ક્રોધનું પરિણમન ક્રોધમાં અહીંયા પરિણમનમાં છે. એ કાંઈ ત્યાં પરિણમન બહાર ત્યાં શબ્દનો આશ્રય કરવા જાય છે એમ છે ને. પણ એ આશ્રય ભાવનો ચિતાર બતાવવા માટે એમ કહેવાય કે એનો આશ્રય કર્યો એમ. ત્રિકાળી હું છું એમ આશ્રય ભાવનો ચિતાર બતાવવા માટે પર્યાય દ્રવ્યનો આશ્રય કર્યો એમ કહે છે. દ્રવ દ્રવ્ય સ્વરૂપે એમને એમ ટીમ છે ને, પર્યાય પર્યાયમાં એને લક્ષ્ય પરિણમી જાય છે, એને આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. કયા ગુણની પર્યાય આશ્રય કરતી હશે? હું આશ્રય કરે છું એમ અભિલ ભાવે જો ગુણભેદના પ્રયોજનનું ખરેખર એમાં કામ નથી. ત્યાં ગુણભેદથી જાણીએ તો ખબર પડે કે શ્રદ્ધા આશ્રય કરતી હશે, જ્ઞાન આશ્રય કરતું હશે, ચારિત્ર આશ્રય કરતું હશે. કોણ આશ્રય કરતું હશે? કે આખી પર્યાય આશ્રય કરે છે એ જ આત્મા છે. જ્યાં હું પણ વેદાય છે ત્યાં આત્મા છે એમ કહેવું છે. આયા શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ, એટલે કે હું પણ જ્યાં વેદાય છે ત્યાં આત્મા છે, નહીતર આત્મા પણ ક્યાં? ત્રિકાળીમાં તો કઈ વેદું એવું છે નહીં, એ તો અવેદક સ્વભાવ છે. આવે છે કે નહીં? આમાં કેમ આવે છે? સુગંધીના પત્રમાં આવે છે, અવિદક સ્વભાવ છે, ઓ પરિણામી છે અને અવિદક છે, જેનું જેને પરિણમન પણ નથી અને પરિણમન નહીં હોવાથી વિદવાનો સવાલ રહેતો નથી, કેમ કે વિદાય તો પરિણમનમાં વિદાય ને પર્યાયમાં વિદાય છે. અવિદક સ્વભાવ એને અહીંયા આત્મા નહીં કહેતા, વિદનને આત્મા કહ્યો છે, જીવને વિદન ના આવે તો આત્મા ક્યાં? જ્યાં વેદન છે ત્યાં આત્મા છે એમ બતાવવા માટે શુદ્ધ પર્યાયને આત્મા કહેવામાં આવે છે. એ રીતે પ્રતિભી જ્ઞાનનું કારણ, પ્રતિભી જ્ઞાનનો અર્થ એ થાય છે તેનું તે જે પહેલા હતું તે જ પછી છે, એવા જ્ઞાનને પ્રતિભી જ્ઞાન કહેવામાં આવે છે. કાલે મેં જે માણસને જોયો હતો તે જ આ માણસ છે, દ્રષ્ટાંત જે દ્રવ્ય અનાદિ અનંત છે એક રૂપ તેનું તે છે, એ પ્રતિભી જ્ઞાન નું કારણ થાય છે. જયારે આત્માને એ સ્વસન્મુખ આવે છે ત્યારે એ પૃથ્વી જ્ઞાન નું કારણ દ્રવ્ય સામાન્ય થાય છે કે આ તો હું અનાદિ થી આવો છું, અત્યારે દર્શન થયા કે હું આવો છું, કે અત્યારે આવો નથી પણ અનાદિ થી હું આવો છું, એવું એ પૃથ્વી જ્ઞાન નું કારણ દ્રવ્ય સામાન્ય થાય છે. તે એને નથી, તે શુદ્ધ પર્યાય ને નથી એમ કે, એટલે કે પર્યાય કરે. જયારે પર્યાય શુદ્ધ થાય છે ત્યારે દ્રવ્યગુણ પર્યાય નું આવું જ્ઞાન થાય છે કે દ્રવ્ય સામાન્ય પ્રતિભી જ્ઞાન નું કારણ થાય છે, પર રૂપે નહીં પણ પોતા રૂપે, અને છતાં શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું. કેમ કે વેદન થયા વિના, શુદ્ધ પર્યાય ના વેદન વિના એ દ્રવ્ય પ્રતિભી જ્ઞાન નું કારણ છે નહીં. કોને સામે પ્રતિભી જ્ઞાન કર્યું? વિષય સ્વદ્રવ છે કે જે અનાદિથી છે તે જ વર્તમાનમાં છે, એ તો શુદ્ધ પર્યાયમાં જ થઈ શકે છે, એ શુદ્ધ પર્યાયમાં થઈ શકતો નથી. એવું એનું પ્રગટ પુરાવો આવ્યા વિના, શુદ્ધતાનો પુરાવો આવ્યા વિના એને દ્રવ્ય શુદ્ધ કે ગુણ પર્યાય કે કોઈ વાત એને યથાસ્થિત જ્ઞાનમાં છે એ પ્રશ્ન રહેતો નથી. ત્યાં પણ એમ બીજું છે, છઠ્ઠી ગાથામાં પણ એ જ વિષય લીધો છે કે આત્મા પરિણમતો નથી, શુભાશુભ ભાવ રૂપે આત્મા પરિણમતો નથી, એટલે કે આત્મા જડ સ્વરૂપે હતો નથી. એ ત્યારે હું દેહાદી સ્વરૂપ નથી કે રાગાદી સ્વરૂપ નથી ક્યારે, કે એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે, તેમાં તન્મય થયા કરે અને હું દેહાદી સ્વરૂપ નથી એ વાત થતી નથી. એ જેમ સ્પષ્ટ છે એમ સ્વની ઉપાસના તે પરથી ભિન્નપણાનો પ્રગટ પુરાવો છે, એમ દ્રવ્ય પર્યાય નિરપેક્ષ છે એનો પ્રગટ પુરાવો શુદ્ધ પર્યાય તે આત્મા છે, એટલે શુદ્ધ પર્યાયમાં આત્મારૂપ વેદન આવે છે, હુંપણાનું વેદન શુદ્ધ પર્યાયમાં થાય છે ત્યારે એને એક દ્રવ્ય નિરપેક્ષ પર્યાય છે અને પર્યાય નિરપેક્ષ દ્રવ્ય છે એ વાતનું બરાબર યથાસ્થિત જ્ઞાન થાય છે, અથવા તો જ્ઞાન થાય છે એટલે એને અનુભવ થાય છે. અનુભવ પ્રકાશ કરે છે લીધો છે કે દ્રવ્ય ગુણ પર્યાયને યથાર્થ અનુભવવા એનું નામ સમ્યક્ત્વ છે. આવે છે દ્રવ્ય ગુણ પર્યાયનો યથાર્થ અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન છે અથવા સમ્યક જ્ઞાન છે, એવી વાત લીધી છે. એ આમાંથી નીકળે છે. પરમાગમમાં એ જે જે વાત કહેવામાં આવી છે મૂળ પીડ્યા છે બધા, પછી પંડિતો હોય જ્ઞાનીઓ હોય દરેક પોતાની મૌલિક પદ્ધતિથી એટલે પોતાની સ્વતંત્ર પદ્ધતિથી વાત કરે છે, તો મૂળ વિષય એ બધો આગળ મારેલો.
Thank you.